એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણી પૃથ્વીના, એમ કહી શકાય કે વિશાળ વાદળી હૃદય વિશેની આપણી સમજને ખરેખર બદલી શકે છે.
હા, એટલે કે સમુદ્ર વિશે.
બરાબર. પુસ્તક છે રેચલ કાર્સનનું ધ સી અરાઉન્ડ અસ,
અને એનું ગુજરાતી આપણે કહી શકીએ આપણી આસપાસનો સમુદ્ર. નામ સાંભળીને કદાચ એમ લાગે કે આ તો બસ પાણીના મોટા જથ્થાની વાત હશે.
હા, એવું જ લાગે.
પણ કાર્સન જે રીતે આ વિષયને રજૂ કરે છે એ અદ્ભુત છે. એ આપણને પાણીની નીચે છુપાયેલી એક આખી જીવંત જટિલ દુનિયામાં લઈ જાય છે. સમજાવે છે કે સમુદ્ર માત્ર પાણીનો ભંડાર નથી.
તો શું છે?
એ તો પૃથ્વીના જીવનતંત્રનું, એમ કહો ને કે ધબકતું કેન્દ્ર છે, જ્યાંથી જીવન શરૂ થયું, અને અગત્યની વાત, જે આપણું ભવિષ્ય પણ ઘડશે.
અને અત્યારે ખાસ કરીને જ્યારે આપણે ક્લાઇમેટ ચેન્જ, દરિયાઈ સંસાધનોનું શું કરવું, પૃથ્વી પર જીવન ટકશે કે કેમ, આવા બધા સવાલો સામે લડી રહ્યા છીએ,
ત્યારે તો સમુદ્રને સમજવો એ પહેલા કરતા પણ વધારે જરૂરી બની ગયો છે.
બિલકુલ. તો ચાલો આજે આ પુસ્તકના પાના ઉથલાવીએ અને જોઈએ કે આ આપણી આસપાસનો સમુદ્ર આપણને શું કહેવા માંગે છે.
શરૂઆત લેખિકાથી કરીએ. રેચલ કાર્સન, 1907 થી 1964, એ અમેરિકન દરિયાઈ જીવવિજ્ઞાની હતા, લેખિકા હતા, અને પર્યાવરણ સંરક્ષણ માટે એમનું કામ બહુ મોટું ગણાય છે.
હા, એમનું નામ આજે પણ પર્યાવરણ ચળવળ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. પણ એમની ખાસ વાત શું હતી?
એમની ખાસ વાત હતી એમનું અનોખું કોમ્બિનેશન. એક તરફ વિજ્ઞાનની ઊંડી સમજ અને ચોકસાઈ.
એમની પાસે ઝૂઓલોજીમાં માસ્ટર્સ ડિગ્રી હતી અને યુએસ ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસમાં કામ પણ કરેલું, એટલે અનુભવ તો હતો જ.
બરાબર. અને બીજી તરફ એમની ભાષા એટલી કાવ્યાત્મક, એટલી સરસ કે વૈજ્ઞાનિક માહિતી પણ એક વાર્તા જેવી લાગે.
એટલે વૈજ્ઞાનિકનું મગજ અને કવિનું હૃદય, એમ કહી શકાય.
એકદમ. એ જ એમની તાકાત હતી, જટિલ વૈજ્ઞાનિક ખ્યાલોને સામાન્ય લોકો સમજી શકે અને માણી શકે એવી રીતે રજૂ કરવાની કળા હતી એમની પાસે.
અને ધ સી અરાઉન્ડ અસ જે 1951માં આવ્યું, એ તો તરત જ સફળ થયું ને?
હા, બહુ જ સફળ. નેશનલ બુક એવોર્ડ મળ્યો અને લગભગ 1.5 વર્ષ સુધી તો બેસ્ટ સેલર લિસ્ટમાં રહ્યું. ગજબ કહેવાય.
અને આ સફળતાએ જ પછી એમના સૌથી પ્રખ્યાત પુસ્તક સાયલન્ટ સ્પ્રિંગ માટે પ્લેટફોર્મ તૈયાર કર્યું.
સાચી વાત. સાયલન્ટ સ્પ્રિંગ 1962માં આવ્યું અને તેણે જંતુનાશકોના ભયાનક પરિણામો વિશે આખી દુનિયાની આંખો ખોલી નાખી હતી. પણ એની ભૂમિકા આ ધ સી અરાઉન્ડ અસની સફળતાએ બાંધી હતી.
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એનો સાર શું છે?
કાર્સનનો મુખ્ય મુદ્દો એ છે કે સમુદ્ર એ પૃથ્વી પરની સૌથી મૂળભૂત, સૌથી શક્તિશાળી અને જીવન આપનારી શક્તિ છે. એ ખાલી પાણી નથી.
ઓકે.
એ એક જીવંત, ધબકતું, એકબીજા સાથે જોડાયેલું તંત્ર છે જેણે પૃથ્વી પર જીવન શક્ય બનાવ્યું, આપણી આબોહવાને નિયંત્રિત કરી પૃથ્વીનો ઇતિહાસ સાચવ્યો છે, અને આપણું ભવિષ્ય પણ એના પર જ ટકેલું છે.
પુસ્તકનો વ્યાપ પણ ઘણો મોટો લાગે છે. તમે કહ્યું એમ, ખાલી બાયોલોજી નથી.
ન જરાય નહીં. એ જાણે સમુદ્રની બાયોગ્રાફી લખી રહ્યા હોય એવું લાગે. ભૂસ્તરશાસ્ત્ર છે, રસાયણશાસ્ત્ર છે, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, બધા વિજ્ઞાનોને ભેગા કરીને સમુદ્રની આખી વાર્તા કહે છે.
ક્યાંથી શરૂ કરે છે?
એકદમ શરૂઆતથી. પૃથ્વીનો જન્મ થયો, સમુદ્ર બન્યા, ત્યાંથી માંડીને છેક ઊંડા અંધારા સમુદ્રના તળિયે રહેતા વિચિત્ર જીવો સુધી આખી સફર કરાવે છે.
વાહ. અને હેતુ શું છે આટલી મહેનત પાછળ?
હેતુ સ્પષ્ટ છે. સમુદ્ર વિજ્ઞાન એટલે કે ઓશનોગ્રાફી, જે સામાન્ય રીતે અઘરો વિષય ગણાય, તેને લોકો માટે રસપ્રદ બનાવવો, પ્રેરણાદાયક બનાવવો,
ડરને બદલે આદર અને વિસ્મય જગાડવો.
બરાબર. એ ઈચ્છે છે કે આપણે સમુદ્રને કોઈ જીતવાની કે લૂંટવાની ચીજ તરીકે ના જોઈએ, પણ આપણા અસ્તિત્વના આધાર તરીકે જોઈએ અને તેની કાળજી રાખીએ.
ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ આ સમુદ્રમાં. પુસ્તકના ભાગો પ્રમાણે વાત કરીએ. પહેલો ભાગ માતૃ સમુદ્ર, ઉત્પત્તિ અને મૂળભૂત વાતો.
હા, એમાં ધ ગ્રે બિગિનિંગ્સ છે. કાર્સન વર્ણવે છે કે અબજો વર્ષ પહેલાં પૃથ્વી કેવી હતી. ગરમ વાયુઓ, વરાળ, અને પછી કરોડો વર્ષ સુધી વરસાદ, ધીમે ધીમે મહાસાગરો બન્યા.
એ સમયગાળો વિચારવો પણ અઘરો છે. આપણો ઇતિહાસ તો એની સામે એક સેકન્ડ જેવો લાગે.
બિલકુલ. પછી તે ધ સર્ફેસ ઓફ ધ સી એટલે કે સમુદ્રની સપાટીની વાત કરે છે. પાણીના ગુણધર્મો, ખારાશ કેમ છે, તો કે જમીન પરથી ઓગળેલા ખનીજો નદીઓ દ્વારા ઠલવાયા એટલે.
અને પેલો સમુદ્રનો ઘાસચારો,
હા, ફાઇટોપ્લેન્ક્ટન, સૂક્ષ્મ વનસ્પતિ જે સૂર્યપ્રકાશ વાપરીને ખોરાક બનાવે. આખી દરિયાઈ ફૂડ ચેઇનનો આધાર આ જ છે. પણ પછી આવે છે ધ સનલેસ સી,
એટલે કે સૂર્યપ્રકાશ વગરનો સમુદ્ર, ઊંડાણની દુનિયા. એ કેવી હશે?
એ તો સાવ જુદી જ દુનિયા છે. વિચારો, કાયમી અંધારું, દબાણ એટલું બધું કે આપણા હાડકા ભાંગી જાય, અને ઠંડી પણ જબરદસ્ત.
છતાં ત્યાં જીવન છે.
છે, અને કેવું અદ્ભુત. કાર્સન ત્યાંના વિચિત્ર જીવોનું વર્ણન કરે છે. કેટલીક માછલીઓ પોતાના શરીરમાંથી જ પ્રકાશ પેદા કરે છે, બાયોલ્યુમિનેસન્સ. કેટલાકના દેખાવ તો ડરાવણા હોય.
આ બધું વાંચીને લાગે કે આપણે સમુદ્ર વિશે કેટલું ઓછું જાણીએ છીએ.
સાચી વાત. હજુ કેટલાય રહસ્યો છુપાયેલા છે. અને આ ઊંડાણ અને સપાટી વચ્ચે રોજ કંઈક ગજબનું થાય છે. દૈનિક ઊભું સ્થળાંતર.
એ શું છે?
લાખો કરોડો નાના દરિયાઈ જીવો રાત્રે ખોરાક માટે ઉપર સપાટી પર આવે, અને દિવસે શિકારીઓથી બચવા પાછા ઊંડાણમાં જતા રહે. રોજનો અપડાઉન.
અચ્છા.
પૃથ્વી પરનું આ સૌથી મોટું સામૂહિક સ્થળાંતર છે, રોજ થતું. અને એનાથી થાય છું, આ ઉપર નીચેની સફરથી ઊંડા સમુદ્રના પોષક તત્વો ઉપર આવે છે. જાણે કુદરતી પંપ ચાલે છે.
વાહ. અને સમુદ્રના તળિયા વિશે શું કહે છે? સપાટ છે?
ના, જરાય નહીં. હિડન લેન્ડ્સમાં એ સમજાવે છે. તળિયે તો પૃથ્વી પરની સૌથી લાંબી પર્વતમાળાઓ છે, જેમ કે મિડ એટલાન્ટિક રિજ. ઊંડી ખીણો છે, જ્વાળામુખી પર્વતો પણ છે. સોનાર જેવી ટેકનોલોજીથી આ બધું હવે જાણી શકાયું છે.
અને પેલી લાંબી હિમવર્ષા, ધ લોંગ સ્નોફોલ, શું છે?
એટલે ખરેખર બરફ નથી, એ છે દરિયાઈ કાંપ, એટલે કે સેડિમેન્ટ. સદીઓથી, હજારો લાખો વર્ષોથી ધૂળ, જ્વાળામુખીની રાખ, સૂક્ષ્મજીવોના અવશેષો, આ બધું ધીમે ધીમે નીચે બેસીને તળિયે જમા થતું રહે છે.
અચ્છા, એટલે કાંપના થર પર થર જામતા જાય.
હા, અને આ થર છે ને, એ પૃથ્વીના ઇતિહાસનું પુસ્તક છે. દરેક થરમાં એ સમયની આબોહવા, જીવન, ઘટનાઓ, એના પુરાવા સચવાયેલા હોય છે. જો આપણે એને બરાબર વાંચી શકીએ તો પૃથ્વીનો આખો ભૂતકાળ જાણી શકીએ.
ગજબ. હવે વાત કરીએ બીજા ભાગની. અશાંત સમુદ્ર, ગતિશીલ શક્તિઓ. સમુદ્ર સ્થિર નથી એવું તમે કહ્યું, તો એને ગતિ કોણ આપે છે?
મુખ્યત્વે પવન. વિન્ડ એન્ડ વોટરમાં કાર્સન સમજાવે છે કે પવન જ્યારે પાણીની સપાટી પર વાય છે, ત્યારે ઘર્ષણથી પાણીને ખેંચે છે. આનાથી સપાટી પર પ્રવાહો શરૂ થાય છે,
જેમ કે ગલ્ફ સ્ટ્રીમ.
હા, બરાબર. પણ આ પ્રવાહો સીધા નથી વહેતા. પૃથ્વી ગોળ ફરે છે ને, એના કારણે વળે છે. આને કોરિયોલિસ અસર કહેવાય.
એ જરા સમજાવશો.
એમ સમજો કે તમે ગોળ ફરતી ચક્કરડી પર ઊભા રહીને સીધો દડો ફેંકવાનો પ્રયત્ન કરો. દડો સીધો નહીં જાય, વળી જશે.
હા, બરાબર.
બસ, પૃથ્વીના ફરવાથી પવન અને પાણીના પ્રવાહો સાથે પણ આવું જ થાય છે. એ મોટા ગોળાકાર ચક્કરમાં ફરે છે, જેને ગાયર્સ કહે છે.
ઓકે, આ તો થઈ સપાટીની વાત. ઊંડાણમાં શું?
ઊંડાણમાં પણ પ્રવાહો છે. એ મુખ્યત્વે તાપમાન અને ખારાશના તફાવતને કારણે વહે છે. ઠંડુ અને વધુ ખારું પાણી ભારે હોવાથી નીચે બેસે છે, જ્યારે ગરમ અને ઓછું ખારું પાણી ઉપર રહે છે.
અચ્છા.
આ બધા પ્રવાહો સપાટીના અને ઊંડાણના મળીને એક આખી ગ્લોબલ સિસ્ટમ બનાવે છે, જેને ઘણીવાર વૈશ્વિક કન્વેયર બેલ્ટ કહે છે.
કન્વેયર બેલ્ટ એટલે?
એટલે કે એ સતત ફરતું રહે છે. ગરમ પાણીને વિષુવવૃત્ત પાસેથી ધ્રુવો તરફ લઈ જાય છે, અને ત્યાં ઠંડુ થઈને પાછું ઊંડાણમાં ડૂબીને વિષુવવૃત્ત તરફ આવે છે.
આનું મહત્વ શું?
ખૂબ જ મોટું. આ પ્રવાહો આખી પૃથ્વી પર ગરમીનું વિતરણ કરે છે. જો આ ન હોત તો વિષુવવૃત્ત અત્યંત ગરમ હોત અને ધ્રુવો અત્યંત ઠંડા. સમુદ્ર પૃથ્વીની આબોહવાને સ્થિર રાખવામાં મદદ કરે છે, જાણે એક મોટો ગ્લોબલ થર્મોસ્ટેટ.
ખરેખર પૃથ્વીનું એર કન્ડિશનર જ કહેવાય.
અને ભરતી ઓટ, એ પણ એક શક્તિ છે ને?
ચોક્કસ.
ધ મૂવિંગ ટાઇડ્સ કાર્સન સમજાવે છે કે આ ચંદ્ર અને અમુક અંશે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે થાય છે. એ સમુદ્રના પાણીને પોતાની તરફ ખેંચે છે.
એટલે દિવસમાં બે વાર પાણી ચડે ને ઉતરે.
હા, અને કાર્સન આને માત્ર સ્થાનિક ઘટના તરીકે નથી જોતા. એ કહે છે કે આ તો પૃથ્વી અને બાકીના સૌરમંડળ વચ્ચેનો એક લય છે, એક કોસ્મિક રિધમ છે. હવે ત્રીજો ભાગ, માણસ અને તેની આસપાસનો સમુદ્ર. આમાં શું વાત છે?
આમાં માણસ અને સમુદ્રના સંબંધોની વાત છે. જેમ કે વેલ્થ ફ્રોમ ધ સોલ્ટ સીઝ, સમુદ્ર આપણને શું આપે છે? માછલીઓ, મીઠું, મેગ્નેશિયમ જેવા ખનીજો અને ભવિષ્યમાં કદાચ વધુ સંસાધનો મળી શકે.
અને સમુદ્ર આપણા પર કેવી અસર કરે છે
એ પણ મહત્વનું છે. ધી એન્સર્કલિંગ સીમા એ સમજાવે છે આપણું હવામાન, વરસાદ, ચોમાસું, વાવાઝોડા, આ બધું સમુદ્રથી પ્રભાવિત થાય છે. દરિયાકાંઠાના વિસ્તારોની આબોહવા તો સીધી સમુદ્રી પ્રવાહો પર આધાર રાખે છે.
આપણને હજુ મોટા સમયચક્ર તરફ લઈ જાય છે ધ ગ્રેટ એન્ડ એન્શન્ટ રિધમ્સ, ખાસ કરીને હિમયુગ.
હિમયુગ એ કેવી રીતે આવે છે?
પૃથ્વીની ભ્રમણકક્ષામાં થતા લાંબા ગાળાના ફેરફારો અને સમુદ્રના ગુણધર્મો ભેગા મળીને હજારો વર્ષના ગરમ અને ઠંડા ગાળા બનાવે છે. કાર્સન આ વિશાળ ચક્રોના સંદર્ભમાં માનવ ઇતિહાસને મૂકીને બતાવે છે કે આપણે કુદરતી શક્તિઓ સામે કેટલા નાના છીએ.
અને પુસ્તકના અંતમાં?
અંતમાં એ સમુદ્રના રહસ્ય, એની વિશાળતા અને એની સામે માનવતાના સ્થાન પર વિચાર કરે છે. વિજ્ઞાન ભલે આગળ વધ્યું હોય પણ હજુ ઘણું અજાણ્યું છે, એટલે નમ્રતા અને વિસ્મય જરૂરી છે અને સમુદ્ર માટે ઊંડો આદર.
અને પર્યાવરણીય ચિંતાનો પણ ઉલ્લેખ છે, ખરું ને?
હા, ખાસ કરીને પછીની આવૃત્તિઓમાં તેમણે પરમાણુ કચરો સમુદ્રમાં ઠાલવવાના જોખમ વિશે સ્પષ્ટ ચેતવણી ઉમેરી હતી. એ ભવિષ્યમાં આવનારા પર્યાવરણીય સંકટનો જાણે પડઘો હતો.
તો આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કયા ગણાવી શકાય?
સૌથી પહેલો અને સૌથી મહત્વનો, સમુદ્ર જીવનનું ઉદ્ગમ સ્થાન અને પાલનહાર છે. જીવન ત્યાં શરૂ થયું અને આજે પણ એના પર જ નિર્ભર છે.
અને પેલી વાત કે આપણા લોહીમાં પણ પ્રાચીન સમુદ્રના ક્ષાર જેવું જ મિશ્રણ છે.
હા, એટલે આપણે સમુદ્રથી અલગ નથી, એનો જ ભાગ છીએ. ગુજરાત જેવા દરિયાકાંઠાવાળા રાજ્ય અને ભારત જેવા ચોમાસા આધારિત દેશ માટે આ વાત કેટલી સાચી છે.
બીજો મુદ્દો, પેલો ભૂસ્તરશાસ્ત્રીય સમય વિરુદ્ધ માનવ સમય.
બરાબર, સમુદ્રનો ઇતિહાસ અબજો વર્ષનો છે, આપણો ઇતિહાસ થોડા હજાર વર્ષનો. આ સમજ આપણને નમ્ર બનાવે છે, ટૂંકા ગાળાના ફાયદા કરતાં લાંબા ગાળાની અસર વિચારતા શીખવે છે.
ત્રીજું, બધું જોડાયેલું છે. સમુદ્ર, વાતાવરણ, જમીન એક સિસ્ટમ છે.
હા, પૃથ્વીના તંત્રોની આંતરસંબંધિતતા. એકમાં ફેરફાર કરો તો તેની અસર બીજે બધે થાય. નદીમાં કચરો નાખો એ સમુદ્રમાં જાય, હવામાં કાર્બન વધે સમુદ્ર એસિડિક બને. આપણી નાની ક્રિયાની પણ મોટી અસર પડે છે.
ચોથો મુદ્દો, સમુદ્ર ગતિશીલ છે, સ્થિર નથી.
એકદમ, એ સતત બદલાય છે. દરિયાની સપાટી, પ્રવાહો, જીવસૃષ્ટિ. આપણે દરિયાકિનારાનું ધોવાણ જોઈએ છીએ, માછીમારોને માછલી ઓછી મળે છે. આ બધું એની પરિવર્તનશીલતા બતાવે છે.
પાંચમો, જ્ઞાન અને રહસ્ય. આપણે ઘણો જાણીએ છીએ પણ ઘણો જાણતા નથી.
હા, ખાસ કરીને ઊંડો સમુદ્ર તો હજુ અજાણ્યો પ્રદેશ છે. વિજ્ઞાન જેમ જેમ આગળ વધે છે તેમ તેમ નવા રહસ્યો પણ ખુલે છે, એટલે જિજ્ઞાસા અને વિસ્મય ટકી રહે છે.
અને છેલ્લું, છઠ્ઠું, પર્યાવરણીય ચેતવણી.
ભલે એ સમયે સાયલેન્ટ સ્પ્રિંગ જેટલી સ્પષ્ટ નહોતી પણ ઇશારા તો હતા જ, કુદરતી સંતુલનને ખલેલ પહોંચાડવા સામે ચેતવણી. અને ખાસ કરીને માનવ પ્રવૃત્તિઓ કેવી રીતે સમુદ્રને નુકસાન પહોંચાડી રહી છે તેનો સંકેત.
પેલો વિચાર કે સમુદ્ર જેમાંથી જીવન ઉદ્ભવ્યું તે હવે તે જ જીવનના જ એક સ્વરૂપ માણસ દ્વારા જોખમમાં છે, આ ખરેખર વિચારવા જેવું છે.
બિલકુલ, પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે યાદ રહી જાય. જેમ કે કાંપ પૃથ્વીનું એક મહાકાવ્ય છે, જ્યારે આપણે પૂરતા જ્ઞાની થઈશું ત્યારે કદાચ આપણે તેમાં ભૂતકાળની આઠી વાર્તા વાંચી શકીશું. સમુદ્ર જાણે ઇતિહાસ સાચવીને બેઠો છે.
અથવા પેલું, સમુદ્રની જેમ દરિયાકિનારા ક્યારે સ્થિર નથી, તે જમીન અને સમુદ્ર વચ્ચેનું શાશ્વત યુદ્ધ ક્ષેત્ર છે. આ પરિવર્તનની અનિવાર્યતા સમજાવે છે.
તો આ બધી વાતોનું આપણા રોજિંદા જીવનમાં શું મહત્વ? આપણે આમાંથી શું શીખી શકીએ?
મને લાગે છે સૌથી પહેલું તો પર્યાવરણીય જાગૃતિ. આ પુસ્તક વાંચ્યા પછી સમુદ્ર પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલાય. આપણે પ્લાસ્ટિક ઓછું વાપરવાનું વિચારીએ, કચરો નદી નાળામાં ન ફેંકીએ, પાણી બચાવીએ.
હા, અને એ પણ સમજાય કે ટકાઉ માછીમારી કેમ જરૂરી છે, દરિયાઈ સંરક્ષિત વિસ્તારો મરીન પ્રોટેક્ટેડ એરિયાઝ કેમ બનાવવા જોઈએ.
બીજું, ક્લાઇમેટ ચેન્જની ગંભીરતા સમજવામાં મદદ મળે છે. સમુદ્ર ગરમ થઈ રહ્યો છે, સપાટી વધી રહી છે, એસિડિક થઈ રહ્યો છે. આ બધું કેમ થઈ રહ્યું છે અને એની અસરો શું થશે એ સમજવા માટે આ પુસ્તક પાયો પૂરો પાડે છે.
ત્રીજું, આ પુસ્તક વિજ્ઞાનને માણવાની પ્રેરણા આપે છે. કાર્સનની શૈલી જેવી છે. વિજ્ઞાન એટલે સૂકા આંકડા અને અઘરા શબ્દો જ નહીં, પણ પ્રકૃતિનું સૌંદર્ય અને રહસ્ય પણ છે.
સાચી વાત. આ વાંચ્યા પછી દરિયા કિનારે ફરવા જઈએ તો કદાચ લહેરોને, રેતીના કણને, નાના કરછલાને પણ જુદી નજરે જોઈએ. એની પાછળની મોટી વાર્તા દેખાય.
અને ચોથું, લાંબા ગાળાની વિચારસરણી. જ્યારે આપણે અબજો વર્ષના સમયગાળામાં વિચારીએ ત્યારે આપણી રોજની ચિંતાઓ થોડી નાની લાવે અને આપણે આપણા કાર્યોની લાંબા ગાળાની અસરો વિશે વધુ વિચારીએ, પછી એ વ્યક્તિગત નિર્ણયો હોય કે સમાજ માટેના.
તો આટલી ચર્ચા પછી તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી યાદગાર કે અરે વાહ જેવી વાત કઈ રહી?
મારા માટે તો કાર્સનનો વિજ્ઞાન અને કવિતાનો સમન્વય એ ગજબ છે. એ બતાવે છે કે ઊંડું જ્ઞાન અને સૌંદર્યની અનુભૂતિ સાથે ચાલી શકે છે. અને બીજું, એ નમ્રતાનો સંદેશ. આપણે પ્રકૃતિના માલિક નથી, માત્ર એક ભાગ છીએ, અને આ જીવનદાતા સમુદ્રનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે.
અને મારા માટે સૌથી મોટો વિચાર એ હતો કે આપણે ખરેખર જળ વિશ્વ પર રહીએ છીએ. પૃથ્વી પર પાણી મુખ્ય છે, જમીન ગૌણ, ખંડો તો મોટા ટાપુઓ જેવા છે. આખી પૃથ્વીનું નિયંત્રણ જાણે સમુદ્રના હાથમાં છે. આ વિચાર જ આખો પરિપ્રેક્ષ્ય બદલી નાખે છે.
ખરેખર
એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.